એડીડીએચએસ અધ્યાય 2v1.1 પ્રથમ અધ્યાયમાં મેં પોતાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. મારું જીવન એક જંગલી એપ્સર્ડિસ્તાન જેવું લાગતું હતું, વિરોધાભાસો અને વિખંડનો ભરેલી દુનિયા જેને હું મારા માર્ગદર્શક વિચારો દ્વારા ગોઠવવાનો પ્રયાસ કરતો હતો. અધ્યાયના અંતે એક બાર ચાર્ટે મારી પ્રાથમિકતાઓ બતાવી. મારા માટે પરિવાર અને મિત્રો બધાથી ઉપર છે, ત્યારબાદ વસ્તુઓ વિકસાવવાનો ઉત્સાહ, લક્ષ્યો હાંસલ કરવાનો દબાણ અને ઉકતાન ટાળવાનો પ્રયત્ન. આ મારા જીવનની આંકડા આગળના પગલા તરફ નજર ખોલે છે. હવે માત્ર બાહ્ય લક્ષ્યોની વાત નથી, પણ મારા વિચારોની રચનાઓની, એ રીતે જેમાં ધ્યાન, હાઇપર એક્ટિવિટી, સંવેદનશીલતા અને બુદ્ધિ મારી અંદર એકબીજાને અસર કરે છે. આવો જ સંબંધ હું આગળ વર્ણવવા માંગુ છું. પ્રારંભિક ઉચ્ચ પ્રતિભા અને ન્યુરોડાયવર્સિટી. ઘણા લોકો ઉચ્ચ પ્રતિભાશાળી બાળકોને નાના અદ્ભુત પ્રાણીઓ તરીકે કલ્પે છે, જે બધું તરત જ સમજી જાય છે અને દરેક જગ્યાએ તેજસ્વી લાગે છે. મારા કેસમાં એ ખરેખર એવું હતું. મેં બીજું ધોરણ છોડ્યું અને બધા વિષયોમાં શ્રેષ્ઠોમાં હતો. પ્રતિભાશાળીઓ માટેની પરીક્ષાઓમાં હું સર્જનાત્મકતા, એકાગ્રતા, સ્મૃતિ અને આંકડાની શ્રેણીઓમાં પણ શ્રેષ્ઠોમાં ગણાતો હતો. ગણિત અને પ્રાચીન ગ્રીક મારા મુખ્ય વિષય હતા, જેમાં હું શ્રેષ્ઠ ગુણ મેળવતો અને અભ્યાસ પૂર્ણ કરતી વખતે લેટિન, ગ્રીક, રસાયણશાસ્ત્ર અને જર્મન ભાષામાં પુરસ્કારો મળ્યા. આ હકીકતો વિશે બોલવું મારા માટે મુશ્કેલ છે, કારણ કે ઊંચી બુદ્ધિ ઘણીવાર અસ્વીકાર, ઈર્ષ્યા અથવા દુશ્મનાવટ પેદા કરે છે. મારા માટે એ જણાવવું મહત્વપૂર્ણ છે કે આઈક્યુ માણસના મૂલ્ય વિશે કંઈ કહેતું નથી. મારી ન્યુરોડાયવર્સિટી બે ભાગોમાં છે, ઉચ્ચ પ્રતિભા અને એડીએચડી. હું સંકેતો ઝડપથી, વધુ જોડાયેલા, ઉત્સાહી અને તીવ્રતાથી પ્રક્રિયા કરું છું. આ મિશ્રણ મારી સમજ, દુનિયાની રચના અને જરૂરિયાતોને અસર કરે છે. મને આંતરિક શાંતિ માટે વિશાળ બુદ્ધિગમ્ય ઇનપુટ જોઈએ છે. જો એ ન મળે તો આંતરિક તણાવ થાય છે, જાણે મારું મગજ અનેક ફ્રીક્વન્સી પર એકસાથે કાર્ય કરી રહી હોય. લોજિકલ સુસંગતતા મારા માટે કેન્દ્રીય છે. જ્યારે કંઈ મેળ ખાતું નથી ત્યારે હું એ સ્પષ્ટ કરવું જ પડે છે, ભલે બીજાને એ જીની વાત લાગે. અર્થ વગરની પરંપરાઓ હું ઉશ્કેરવા માટે નહીં, પણ કારણ કે મારું મગજ પેટર્ન શોધે છે એ માટે પ્રશ્ન કરું છું. સાથે જ હું અત્યંત સંવેદનશીલ છું. અવાજો વધુ ઊંચા લાગે છે, રંગો વધુ તેજ, ભાવનાઓ વધુ ઊંડી અને એડીએચડી આ સંવેદનશીલતાને વધુ વધારી દે છે. સંકેતોની વધુતા મારા માટે માત્ર સિદ્ધાંત નથી, પણ રોજિંદી પડકારે. આ ગુણધર્મો આતશબાજી જેવા વિચારો તરફ દોરી જાય છે. એક ચીંક પૂરતી છે અને હું એવા સંબંધો જોઈ શકું છું જે બીજાને દેખાતા નથી. ગણિતના પ્રશ્નો કે જટિલ પ્રશ્નો મને તરત જ આકર્ષે છે. પરિણામ પહેલેથી જ મારા મનમાં હોય છે, ભલે હું હજી ગણતરી શરૂ પણ ન કરી હોય. એડીએચડી આ અચાનક વિચારોને વધુ તેજ બનાવે છે. એ વિચારોને નિયંત્રિત કે આયોજન કરી શકાતા નથી. એ રોજિંદા જીવનમાં અચાનક આવે છે. ઘણીવાર વિચારો પૂર્ણ ચિત્ર તરીકે મનમાં આવે છે. ગ્રાફિક રચનાઓ, સંકલ્પનાઓ, વપરાશકર્તા ઇન્ટરફેસ. જાણે મારું મગજ સતત પૃષ્ઠભૂમિમાં ગણતરી કરે છે અને પછી પરિણામ મારા સામે મૂકે છે. એવા વિચારો ભેટ અને હુમલો બને છે. આ નેટવર્ક જેવા વિચારો આકર્ષક અને થાકાવનારા બને છે. એક વિચાર બીજાને ખેંચે છે, દરેક વિચાર નવી દૃષ્ટિ ખોલે છે. એડીએચડી સાથે એ
માત્ર પ્રેરણાદાયક જ નથી, પણ કંટાળાજનક પણ છે, કારણ કે મન શાંતિ પામતું નથી અને હું એવા દિક્કતોમાં ફસાઈ જાઉં છું જે બીજાને દેખાતી પણ નથી. નાની લોજિકલ ખામી મને અંદરથી અસહ્ય લાગે છે. મારી પૂર્ણતાવાદી વૃત્તિ ઘણીવાર મને આગળ વધવા કરતાં વધુ અટકાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ નવી સંકલ્પના માત્ર વિચાર તરીકે નહીં પણ પૂર્ણ ચિત્ર તરીકે ઝલકે, રંગો અને આકારો સાથે. એવા ચિત્રો ઘણીવાર સામાન્ય પરિસ્થિતિઓમાં દેખાય છે, ફરવા જતા, બાળકો સાથે રમતા કે રાત્રે, જ્યારે એડીએચડી મારું મગજ સતત સક્રિય રાખે છે. આવું ચિત્ર દેખાવા પહેલા મનમાં અનેક ખંડો ગૂંચવાય છે, એક સાથે થાકાવાન અને આનંદદાયક અવ્યવસ્થા. મારી ઉચ્ચ બુદ્ધિ માત્ર મગજ સુધી સીમિત નથી, પણ આખા શરીરમાં વ્યાપી છે. હું તણાવ, એલર્જી અને બીજી અસરોથી વધુ અસરગ્રસ્ત થાઉં છું. મારું શરીર જાણે સતત તણાવમાં હોય છે, જાણે હંમેશા સંકેતો માટે તૈયાર હોય. મજબૂરીથી લીધેલી વિરામ પણ મને આરામદાયક લાગતા નથી, જો હું બુદ્ધિગમ્ય રીતે પડકારવામાં ન આવું. એ માટે જ મને ગુણવત્તાવાળી, ઓછા સંકેતોવાળી વસ્તુઓ પસંદ છે. સરળ પસંદગીઓનો અર્થ મારા માટે થોડા ઉત્તમ સાધનો, સ્પષ્ટ લખાણ અને સ્વચ્છ મોડેલો પસંદ કરવો છે. ગુણવત્તા મારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે. સામાન્ય વસ્તુઓ અવાજ પેદા કરે છે, વ્યક્તિત્વ, રૂઢિપ્રથાઓ નહીં. હું અહીં ખુલીને વર્ણન કરું છું, છતાં હું એ જણાવવા માંગુ છું કે ઉત્તમ અને અત્યંત પ્રતિભાશાળી લોકોમાં ખૂબ જ જુદા જુદા પેટર્ન હોય છે. બધા મારા જેવા સંકેતો પ્રક્રિયા કરતા નથી. કેટલાક પોતાની પ્રતિભાને વિશ્લેષણાત્મક રીતે અનુભવે છે, કેટલાક કલાત્મક, શારીરિક અથવા સામાજિક રીતે. મારું ADHD મારી વ્યક્તિગતતા વધારે છે, કારણ કે એ મને સંકેતોની વિવિધતા સાથે વ્યવહાર કરવા માટે પોતાનો માર્ગ શોધવા મજબૂર કરે છે. જે એક માટે લાભદાયક છે એ બીજાને અવરોધક લાગી શકે છે. એ માટે મારા માટે મહત્વપૂર્ણ છે કે દરેકને પોતાનું વ્યક્તિગત પ્રોફાઇલ વિકસાવવાનો અધિકાર મળે, રૂઢિ પ્રથાઓમાં ન દબાય. આ વ્યક્તિગતતા શાપ અને આશીર્વાદ બને છે. એને કારણે પોતાને ગોઠવવું મુશ્કેલ બને છે, પણ એ જ સ્વતંત્રતા પણ આપે છે. પરિવાર અને મૂલ્યો. મારા પોતાના પરિવારમાં વિવિધતા આ તફાવતોને સ્પષ્ટ બનાવે છે. મારા એક બાળકને ઉચ્ચ પ્રતિભા છે, બીજું સામાન્ય છે. બંને દુનિયાને ખૂબ જ જુદી રીતે જુએ છે, અને મારા ADHDને કારણે મને સંતુલન જાળવવું વધુ પડકારજનક બને છે. મારા માટે એ મહત્વપૂર્ણ છે કે અમે પરિવાર તરીકે મૂલ્યો જીવીએ. દરેક અલગ છે, દરેકની પોતાની શક્તિ છે, કોઈ વધુ કે ઓછું મૂલ્યવાન નથી. આ દ્રષ્ટિકોણ અમને તફાવતોને સ્પર્ધા તરીકે નહીં, પણ સમૃદ્ધિ તરીકે જોવા મદદ કરે છે, ભલે એ રોજિંદા જીવનમાં સહેલું ન હોય. મને ખબર છે કે કેટલીક પરિવારોમાં આવા તફાવતો વિખંડન તરફ દોરી જાય છે. જ્યારે કોઈ બાળક ખૂબ ઝડપથી કે ખૂબ મુશ્કેલ લાગે છે, ઊંચી બુદ્ધિ કે ADHDને કારણે તણાવ ઊભો થાય છે, ભાઈ બહેનો અવગણના અનુભવે છે, માતા પિતા ઓવરવેલ્મ થાય છે, મારા આસપાસના વાતાવરણમાં હંમેશા એ સંતુલન જાળવવાનો પ્રયાસ રહીએ છે. આ તફાવતોને છુપાવ્યા વગર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવે, જેથી ઈર્ષ્યા, ગેરસમજ કે દુઃખ સંબંધોને બગાડે નહીં. માત્ર એ રીતે જ આપણ અલગપણું દિવાલ ઊભું ન પડે એ રોકી શકીએ. હું આ માર્ગ પ્રેમથી જોઉં છું, ભલે એ થકાવનારો હોય. સામાજિક પરસ્પર ક્રિયાની પડકાર, મારું નેટવર્ક જેવું વિચારો, બીજાઓ માટે ઘણીવાર પડકારરૂપ બને છે. હું અનુભવું છું કે મારી બોલવાની ઝડપ સામેવાળા માટે વધુ હોય છે. હું ટૂંકા સમયમાં ઘણી માહિતી અને સંબંધો રજૂ કરી દઉં છું. મારા માટે એ અર્થપૂર્ણ છે. બીજાને એ અવ્યવસ્થિત અને ઓવરવેલ્મ લાગે છે. નાની લોજિકલ ખામી મને તરત જ દબાણ આપે છે, ઓને દૂર કરવા માટે, જે મને ઉત્સાહી રીતે કાર્ય કરવા પ્રેરિત કરે છે. આ ઉત્સાહી એ કારણોમાંનું એક છે જેના કારણે મારી સાથેની વાતચીત ઘણીવાર વિચારોની છલવાગ જેવી લાગે છે. મને ખબર છે કે મારી વિચારવાની રીત બીજાઓ માટે ભયજનક લાગી શકે છે. જ્યારે હું લોજિકલ ખામી બતાવું છું અથવા આદતોને પ્રશ્ન કરું છું, ત્યારે લોકો પોતાની સુરક્ષામાં ખલેલ અનુભવે છે. ઘણીવાર એ ઉત્સાહથી થાય છે, કારણ કે હું અંદરથી અસહ્ય અનુભવું છું. ગેરસમજને રહેવા દેવું. સંબંધોમાં એ કારણે વિવાદ અને ગેરસમજ ઊભી થઈ છે. કેટલાક લોકો દૂર થઈ ગયા છે. દુઃખદ છે જ્યારે બીજાઓ મારી શક્તિઓને સંસાધન તરીકે નહીં પણ ભયરૂપે જુએ છે અને છુપાઈને ખુશ થાય છે. જ્યારે મને કંઈક નિષ્ફળ જાય છે, ઈર્ષ્યામાનવ ભાવના છે, લગભગ વિકાસશીલ સુરક્ષા કાર્યક્રમ. મારી અતિસંવેદનશીલ સમજણથી હું આવી લાગણીઓ તરત જ અનુભવું છું. એમાં મારું ઉદ્દેશ્ય બીજાથી ઉપર રહેવું નથી. મારું પ્રેરણારૂપ છે જિજ્ઞાસા અને અર્થ શોધવાનો ઈચ્છા, અહંકાર નહીં. આ અનુભવ પ્રામાણિકતા અને અનુકૂલન વચ્ચે સતત સંતુલન તરફ દોરી જાય છે. હું અનુકૂળ થાઉં, ઓછું કહું અને મારા વિચારોની જટિલતા ફિલ્ટર કરું તો હું સામાજિક રીતે સ્વીકારાયી છું, પણ અંદરથી ઓછી પડકારાયેલી. અથવા હું પોતાને બતાવું જેમ છું, સીધા ટીકા કરનારા, ક્યારેક અસહ્ય અને જોખમ લઉં કે લોકો દૂર થઈ જશે. મને હંમેશા વિચારવું પડે છે કે સૂચન ઉપયોગી છે કે હુમલા તરીકે અનુભવાય છે. આ રોજિંદી સંઘર્ષ મારા સૌથી મોટા આંતરિક યુદ્ધોમાંનું એક છે. સામાજિક ટેબુ અને બુદ્ધિ સાથે વ્યવહાર. જર્મન સમાજમાં બુદ્ધિ વિષય સાથે ખાસ સાવચેતીથી વ્યવહાર થાય છે. લોકો ઊંચી જ્ઞાન ક્ષમતા વિશે શરમ અનુભવે છે, અને એલિટ શબ્દ તરત જ નકારાત્મક અર્થ ધરાવે છે. એના ઐતિહાસિક કારણો છે. નાઝી સમયમાં બુદ્ધિ અને પ્રતિભાનો દુરુપયોગ થયો હતો, લોકોને અલગ પાડવા અને નષ્ટ કરવા માટે. અહંકારની ભયથી આ વિષયને ઘણીવાર ટેબુ બનાવવામાં આવે છે, વિભિન્ન રીતે ચર્ચા કરવાની જગ્યાએ. મારા જેવા માટે જે તરત જ ગેરસમજ જોઈ શકે છે અને એને રહેવા દેવું મુશ્કેલ લાગે છે, એ તણાવ સહન કરવો મુશ્કેલ છે. હું ઈચ્છું છું કે આપણે તફાવતો વિશે ખુલ્લેઆમ વાત કરી શકીએ, મૂલ્યાંકન કર્યા વિના. હું માનું છું કે સમાજને લાભ થાય જો મારા જેવા લોકોને સતત અટકાવવામાં ના આવે. મારી હાઇપર બુદ્ધિ મને ઝડપથી નવા ઉકેલો જોવા દે છે. જ્યારે મારું ADHD મને જિજ્ઞાસુ અને અસામાન્ય રીતે વિચારવા પ્રેરિત કરે છે, પણ ઘણીવાર એ ખૂબ ઝડપથી, ખૂબ ટીકા, ખૂબ બધવું તરીકે અનુભવાય છે. ખાસ કરીને દુઃખદ છે જ્યારે બીજાઓ મારી ભૂલો પર ખુશ થાય છે અથવા મારી સફળતાઓને નાની બનાવે છે. જ્યારે કે મારા દ્રષ્ટિકોણથી એ લાભદાયક હોત જો આપણે આ ક્ષમતાઓને તક તરીકે ઉપયોગ કરી શકીએ. વ્યાવસાયિક માર્ગો અને બેશેની. ઘણા અત્યંત પ્રતિભાશાળી લોકો વ્યવસાયમાં સ્વતંત્ર હોય છે. હું પણ વહેલી વયે સમજ્યો કે એક જ વ્યવસાય મને લાંબા ગાળે ઓછી પડકાર આપે છે. મારી હાઇપર બુદ્ધિ સતત નવા પડકારો શોધે છે. અને એડીએચડી બદલામની જરૂરિયાત ઊભી કરે છે. તેથી મેં વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાથે વિકસાવી, પ્રોજેક્ટ્સ શરૂ કર્યા, કંપનીઓ ઊભી કરી અને સતત નવી વિચારો અનુસરી. કેટલાક માટે એ બેચેન મહત્વાકાંક્ષા લાગે છે, પણ વાસ્તવમાં એ આંતરિક જરૂરિયાત છે, સતત આગળ વળવા અને મારી ઉર્જાને એવી દિશામાં વાળવા જે મને ખરેખર પડકાર આપે. બુદ્ધિગમ્ય વાતાવરણમાં હું ખીલી ઉઠું છું, જ્યાં સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક વિચાર અને સતત પ્રશ્ન કરવો અવરોધ નહીં પણ સમૃદ્ધિ ગણાય છે. પરંપરાગત કંપનીઓમાં હું ઝડપથી અનુભવું છું કે મારી જગ્યા શોધવી કેટલી મુશ્કેલ છે. મારું વિચારવું અસામાન્ય છે, મારી વિચારો પરંપરાગત માર્ગો ઓળંગે છે, અને એડીએચબી સાથે હું એ વિચારો લાંબી ચેતવણી વિના રજૂ કરી દઉં છું. મારા માટે એ સ્વાભાવિક છે, બીજાઓ માટે થાકાવનારા કે ભયજનક. મને હંમેશા પૂછવું પડે છે, શું મારું સૂચન ઉપયોગી છે કે હુમલા જેવું લાગે છે. આ સંતુલન મને સમજાવે છે કે મારી વિચારમું રીત મૂલ્યવાન હોઈ શકે છે, પણ ટીમમાં ટકી રહેવા માટે સંવેદનશીલતા જરૂરી છે. દરેક અત્યંત પ્રતિભાશાળી નેતા બનવા માટે નથી. હું પોતે લાંબા સમય સુધી બીજાને નેતૃત્વ આપવાનો ઇચ્છુક નહોતો. નેતૃત્વનો અર્થ છે વિષયવસ્તુમાં ઓછું કામ કરવું અને બીજાઓ માટે જવાબદારી લેવી. મારી હાયપરબુદ્ધિ મને વિષયવસ્તુની ઊંડાણ, વિશ્લેષણ અને રચનામાં ખેંચે છે. એડીએચડી સાથે મેનેજમેન્ટના કામમાં લાંબા ગાળે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ છે. મારું મન ઝડપથી ઉછળે છે, નિર્ણયો લેવું મુશ્કેલ લાગે છે, કારણ કે હું સતત નવી શક્યતાઓ જોઈ શકું છું. સાથે જ હું જાણું છું કે નેતૃત્વ દ્રષ્ટિ અમલમાં મૂકવાની તક આપે છે, પણ બીજાઓ માટે મોટી જવાબદારી પણ છે, મારા જેવા માટે વિશેષ પડકાર. વ્યાવસાયિક નિષ્ફળતા અત્યંત પ્રતિભાશાળીઓમાં અસામાન્ય નથી. કેટલાક ટોચની પદવી પર પહોંચે છે અથવા સફળ કંપનીઓ ઊભી કરે છે, જ્યારે બીજાઓ સંકેતોની વધુતા કે આંતરિક બેચેનીથી તૂટી જાય છે. હું બંને પાસા જાણું છું. એવા સમયગાળા જ્યારે મારું એડીએચડી મને એટલું સક્રિય કરે છે કે હું બરાબર ઊંઘી શકતો નથી અને ઝડપ દુઃખદ બની જાય છે. આંતરિક બળતરા જાણે મગજમાં નર્ક હોય ત્યારે મને પાછું ખેંચાવવું પડે છે, ફરીથી પોતાને શોધવા માટે, વાંચવું, વિચારવું, સર્જનાત્મક થવું. આ ઉડાન અને પાછું ખેંચાવાનું હંમેશા મારા જીવનનો ભાગ રહ્યું છે. બહારથી એ બેચેન પ્રદર્શન લાગશે, પણ મારા માટે એ શાંતિ મેળવવાનો રસ્તો છે. મારું મગજ સતત વિચારો ઉત્પન્ન કરે છે. જ્યારે સુધી હું એ વિચારોને રૂપરેખા ના આપું તેટલા સુધી હું શાંત થતો નથી. એડીએચડી એ સુનિશ્ચિત કરે છે કે આ પ્રવાહ ક્યારે બંધ ન થાય. એ માટે જ મેં એવું પોર્ટફોલિયો બનાવ્યું છે જેમાં અનેક પાસા છે. એકરૂપતા મને દમ ઘૂંટાવે છે. કોપિંગ સ્ટ્રેટેજી અને શીખવાની જગ્યા. ઓછી પડકાર અને વધુ પડકાર વચ્ચેનું અંતર સંતુલિત કરવા માટે મેં મારી પોતાની વ્યૂહરચનાઓ વિકસાવી છે. ઉદાહરણ તરીકે, જ્યારે હું અંગ્રેજી શીખતો હતો, જર્મન, લેટિન અને પ્રાચીન ગ્રીક પછી એકમાત્ર ભાષા જે મને રસપ્રદ લાગી, ત્યારે હું મનમાં સાંભળેલી દરેક વાતનું તરત અનુવાદ કરતો. એ રીતે હું જટિલતા વધારતો, વિષય સાથે જોડાયેલો રહેતો અને વિચારો ભટકી ન જાય એ રોકતો. વ્યાખ્યાન કે ચેટ ઓડિયો હું ઘણીવાર ડબલ સ્પીડમાં સાંભળું છું ત્યારે મારું મગજ આનંદદાયક રીતે વ્યસ્ત રહે છે અને એડીએચડી મને ફ્લોનો અનુભવ આપે છે. મારી ફુરસદમાં હું એવી પ્રવૃત્તિઓ શોધું છું જે મને બુદ્ધિગમ્ય રીતે પ્રેરણા આપે. પ્રોગ્રામિંગ, વિશિષ્ટ સાહિત્ય, અન્ય નર્ડ સાથે ચર્ચા અને હવે તો એઆઈ વિકાસ. એક જાતની આત્મસંભાળ છે, સતત આંતરિક બેચેનીને રચનાત્મક દિશામાં વાળવાનો રસ્તો. મારે શીખવાની તક મહત્વપૂર્ણ લાગે છે, માત્ર વધુ સામગ્રી મેળવવી નહીં, મને એવા પડકારો જોઈએ મેં છે જે જટિલ અને મારા વર્તમાન સ્તરથી થોડા ઉપર હોય. જો કાર્ય ખૂબ સરળ હોય એ મને માત્ર ઉકતાન જ નહીં પણ સાચો તણાવ થાય છે, ક્યારેક તો શારીરિક લક્ષણો પણ. એડીએચડીને કારણે હું એ દબાણ વધુ તીવ્ર અનુભવું છું. મારી ઊર્જા વ્યર્થ જાય છે અને મારી સામે જ વળે છે. માત્રા કરતાં વધુ મહત્વપૂર્ણ છે પોતાની વ્યૂહરચનાઓ વિકસાવવી, કેવી રીતે વધુ પડકાર સાથે વ્યવહાર કરવો, ખાસ કરીને આવી ક્ષમતા, નિરાશા સહન કરવી, ભૂલો સહન કરવી, ઉત્સાહને રોકવું અને અભ્યાસમાં વિષય તરીકે શીખવા ઇચ્છતો. બેચેન સર્જનાત્મકતા અને પાછું ખેંચાવવું. મારી બેચેન સર્જનાત્મકતાની છાયાઓ પણ છે. હું ઘણીવાર રાત્રે જાગતો રહું છું કારણ કે મારું મગજ કોઈ નવી વિષયને ઊંડાણથી વિચારે છે. પુસ્તકો, નોંધો અને ઢીલા પાના એકઠા થાય છે. જ્યારે મારું એબીએચડી અને હાઉપરબુદ્ધિ ફરી નવી શોધયાત્રા શરૂ કરે છે ત્યારે હું જાણે રિમોટથી નિયંત્રિત છું. વિચારો સતત વહે છે અને જ્યારે આંતરિક પઝલ પૂર્ણ થાય છે ત્યારે દબાણ ઓછી થાય છે. એ સતત પ્રેરણાદાયક ઉત્તેજના અને થાક વચ્ચેની સંતુલન છે જે અનિવાર્ય રીતે આવે છે જ્યારે હું પ્રવાહમાંથી બહાર આવી શકતો નથી. એમાં સમાજ માટે લાભદાયક હોત જો આપણે હંમેશા બ્રેક ન દબાવવી પડતી. ઘણું પોટેન્શિયલ વપરાતું નથી કારણ કે મારા જેવા લોકો અનુકૂળ થાય છે, છુપાય છે અથવા જાણબૂજીને ભૂલો કરે છે, માત્ર ખૂબ બુદ્ધિશાળી કે ખૂબ અલગ ન લાગવા માટે. મને એ સમય યાદ છે જ્યારે મેં મારી ક્ષમતાઓને નાની બનાવી માત્ર ટાળવા માટે. આ વર્તન મારી અનિશ્ચિતતા અને આત્મસંદેહ વધારતું. એ લોકો મને પસંદ કરે છે કે માત્ર ભૂમિકા જેવા પ્રશ્નોનો જવાબ આપવો મુશ્કેલ. આ અનુકૂલન અને પોતાને ખુલ્લા બતાવવાની ઈચ્છા વચ્ચેનું દોલન મારા રોજિંદા જીવનનો ભાગ છે. મેં મારું માર્ગ શોધ્યું જ્યારે મેં વિશાળ ક્ષેત્ર પસંદ કર્યું, આંકડા, ત્યાં હું ઊંડાણમાં જઈ શકું છું અને સતત નવા ક્ષેત્ર શોધી શકું છું. મેં શૈક્ષણિક કાર્ય કર્યું, સંસ્થાઓને સલાહ આપી, પુસ્તકો લખ્યા, સેમિનાર વિકસાવ્યા, પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને કંપનીઓ ઊભી કરી. બીજાને એ સતત પ્રદર્શન લાગશે. મારા માટે એ મારું મગજ સતત સક્રિય રહે છે એથી વ્યવહાર કરવાનો રસ્તો છે. મારું ADHD સતત નવા પ્રેરણા આપે છે, મારી હાઇપરબુદ્ધિ સતત વિચારો અને હું એને જુદી જુદી દિશામાં વાળું છું. આ મિશ્રણ મને જીવંત રાખે છે અને શાંતિ આપે છે કારણ કે આંતરિક પ્રવાહ વ્યર્થ નહીં જાય પણ સ્વરૂપ પામે છે. આગામી દ્રષ્ટિ, એબ્સર્ડિસ્તાનમાં સંતુલન. મારી ન્યુરોડાયવર્સિટી, ઉચ્ચ પ્રતિભા અને ADHD એ એક સાથે એન્જિન અને બ્રેક છે. એ મને ક્ષણોમાં પેટર્ન ઓળખવા, અણધાર્યા ઉકેલો શોધવા અને જટિલ મોડેલો સહજ રીતે સમજવા દે છે. પણ એ મને સંવેદનશીલ, ઉત્સાહી અને સંકેતોની વધુતા માટે સંવેદનશીલ પણ બનાવે છે. એ ઊંચી ઊંચાઈ અને નીચે પડવાનું કારણ બને છે, અણઘણી સર્જનાત્મકતા અને બેચેન સમય વચ્ચે. એ મને સતત સંતુલન જાળવા મજબૂર કરે છે. પ્રામાણિકતા અને અનુકૂલન, ઉત્તેજના અને વધુ પડકાર, નેતૃત્વ અને ઊંડા કાર્ય. જેમાં મારા જેવા લોકોને સતત પોતાને નાની બનાવી, છુપાવી કે પોતાની ક્ષમતાઓ છુપાવી ન પડે કારણ કે જંગલી એબ્સર્ડિસ્તાન માત્ર મારી વ્યક્તિગત સ્થિતિ નથી, એ દુનિયાનું ચિત્ર છે જેમાં આપણે બધા જીવીએ છીએ. વિરોધાભાસોથી ભરેલું, પોટેન્શિયલથી ભરેલું, શક્યતાઓથી ભરેલું. જો આપણે એ સાથે રમવું અને રચવું શીખી લઈએ એથી ડરવાને બદલે, તો આપણા મગજમાંના અવ્યવસ્થિત આદર્શબાજીમાંથી એવું પ્રકાશ બની શકે જે બીજાને પણ પ્રેરણા આપે.